જો નવમા શ્લોક થી શરૂ કરીએ, ભાવે કાંત પદાર્થાના ભાવનામ પન્નવાર સર્વાત્મકં મનાદ્યંતં સ્વરૂપં સતતાભકં કાર્ય દ્રવ્ય મનાદિ પ્રાગ ભાવસ્ય નિન્નવે પ્રદ્વંસસ્ય ચ ધર્મસ્ય પ્રચ્યવેતંતતાં વ્રજે. છેલ્લી અગિયારમી, સર્વાત્મકં તદેકં સ્યાત્ અન્યાપોહ વ્યતિક્રમે અન્યત્ર સમવાયેન વ્યપદિશ્યેત સર્વથા. જો આ દેવાગમ સૂત્ર છે જે આચાર્ય સંબંધ્યું છે, એનું 2000 વર્ષ પહેલા લખેલું છે. એ 2000 વર્ષ પહેલા આ ચાર અભાવની વ્યાખ્યા આમાં કરેલી છે, જે આપણે એમાંથી જોઈએ. ફરીથી થોડું રિવિઝન કરીને આગળ વધીએ. અભાવ કોને કહેવાય? અભાવ કોને કહે છે? ચાલો પ્રશ્નોત્તર માળામાં પહેલું પેજ ક્વેશ્ચન નંબર 314 અભાવ કોને કહે છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું એને અભાવ કહે છે. એકદમ સિમ્પલ પરિભાષા છે ને. અભાવ કોને કહેવાય? એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું. હમણાં આપણે જે વાંચ્યું આમાં દેવાગમ સ્તોત્રમાં, તેમાં આચાર્ય શું કહે છે કે જે પદાર્થોનો સદભાવ છે, આપણે બધા પદાર્થોના ગુણ જોઈએ ને, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ આદિ, તો એમાં એમ કહે છે કે જે પદાર્થોનો સદભાવ છે, એ સદભાવને જો એકાંતે ખાલી સદભાવ જ માનીએ અને આપસમાં એકબીજાના અભાવ ન માનીએ તો શું પ્રોબ્લેમ આવે? એ બધા દ્રવ્ય એક જ થઈ જાય. એવું આચાર્ય દેવ નવમી જાતાના ભાવાર્થમાં કહે છે. જો પદાર્થોનો સદભાવ જે છે એવો ભાવ એકાંત માનવાથી, એટલે કે એકાંત એવું જ માનવાથી, અન્યોન્ય ભાવ આદિ ચાર પ્રકારના અભાવનું નિરાકરણ થઈ જાય છે. અને એવું નિરાકરણ સર્વા થવાથી સર્વે પદાર્થ સર્વરૂપ થઈ જશે, બધા પદાર્થ એકબીજા રૂપ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? એ જ પ્રમાણે સર્વે પદાર્થ અનાદિ અનંત અને સ્વરૂપ રહિત થઈ જાય છે. તો જે ભાવ સ્વરૂપ ગુણો છે એ શું કરે છે? જે અસ્તિત્વ ગુણ, જ્ઞાન ગુણ આદિ શું કરે છે? એ પદાર્થની વિશેષતા બતાવે છે, એ પદાર્થની વિશેષતા બતાવે છે. અને અભાવ જે છે એ શું કરે છે? એ પદાર્થમાં ફરક બતાવે છે, એની બાઉન્ડ્રી સેટ કરે છે. દરેક પદાર્થની એ બાઉન્ડ્રી સેટ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે જોયું કે અભાવ કોને કહેવાય? એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું એને અભાવ કહે છે. તો અભાવના કેટલા ભેદ છે? ચાર. કયા કયા? કયા કયા? પહેલું પ્રાગભાવ. પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ. ફરીથી, પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ. યાદ રહી ગયા બધાને? બધાને યાદ રહ્યા કે નહીં? ફરીથી બોલશું. પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ. તો પ્રાગભાવ કોને કહે છે? પ્રાણ ભાવ કોને કહે છે? હા, કોઈ પણ પદાર્થની વર્તમાન પર્યાયનો એની ભૂતકાળની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રાગભાવ. પ્રાગ એટલે ભૂત, પ્રાગભાવ એટલે ભૂત. વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. પ્રધ્વંસાભાવ કોને કહે છે? કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રધ્વંસાભાવ. ફરીથી, કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રધ્વંસાભાવ. જો નેક્સ્ટ પેજ પર ક્વેશ્ચન 320, અન્યોન્ય ભાવ કોને કહે છે? અન્યોન્ય ભાવ કોને કહે છે? એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, એને કહેવાય અન્યોન્ય ભાવ. ફરી, એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, એને કહેવાય અન્યોન્ય ભાવ. અને અત્યંતભાવ કોને કહેવાય? અત્યંતભાવ કોને કહેવાય? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ, ત્રણેકાળ અભાવ, એને કહેવાય અત્યંત અભાવ. ફરી, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ, ત્રણેકાળ અભાવ, એને કહેવાય અત્યંત અભાવ. વસ્તુ કેવી છે? વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, બરાબર. વસ્તુ કેવી છે? દ્રવ્ય ગુણ પર્યાયાત્મક. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. વેરી ગુડ. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે એને ગુણ કહે છે. એટલે ગુણ એટલે એ દ્રવ્યની વિશેષતા છે. દ્રવ્યની વિશેષતાઓને ગુણ કહે છે. અને પર્યાય કોને કહે છે? હા, બદલતી પરિસ્થિતિ પણ પરિભાષા શું? પર્યાય કોને કહેવાય? વેરી ગુડ. ગુણોના પરિણમનને અથવા ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. પણ દ્રવ્ય ગુણ પર્યાય શું છે? હા, દ્રવ્ય ગુણ પર્યાય એ વસ્તુનું સ્વરૂપ બતાવે છે. હવે કોઈ પણ બે દ્રવ્યમાં ત્રણેકાળ અભાવ કહી દીધો, એ કયો અભાવ કીધો? અત્યંત અભાવ. એટલે કોઈ પણ બે દ્રવ્યના દ્રવ્ય જુદા, એના ગુણો જુદા અને એની પર્યાયો પણ જુદી. કોઈ પણ બે દ્રવ્યના દ્રવ્ય જુદા, ગુણ જુદા, પર્યાય જુદી, એ એકબીજામાં મિક્સ ક્યારે થાય છે? વિશ્વમાં એવા કોઈ પણ દ્રવ્ય છે જે પહેલા બે જુદા હતા અને હવે મિક્સ થઈને એક જ થઈ ગયા? આજથી નહીં, અનાદિકાળથી લઈને. આપણે બોલો, એક સોનાની બે બુટ્ટીઓ હોય આપણી પાસે અને એમાંથી એક હાર બનાવવો છે તો એ પહેલા તો બે ને મિક્સ કરવી પડશે કે નહીં? તો આપણે ઓલું ગરમ કરીને એને પીગળાવી નાખીએ ને, પીગળાવીને પછી મિક્સ કરી નાખીએ અને એમાંથી હાર બને કે નહીં? બોલ બેટા, બને છે કે નહીં? તો બે મિક્સ થઈને એક બન્યું કે નહીં? એના એ પરમાણુ જુદા જુદા છે. ભલે બે બુટ્ટી છે, બે બુટ્ટી છે તે એની પર્યાય છે, એના ફોર્મ છે. એ બે મિક્સ થઈને હવે એક જુદું ફોર્મ બને છે. પર્યાય પલટાય છે પણ દ્રવ્ય તો જુદા જુદા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો દરેક દ્રવ્ય જુદા જુદા, એના ગુણો પણ જુદા જુદા અને એની પર્યાયો પણ જુદી જુદી. કયા અભાવને કારણે? અત્યંત અભાવને કારણે. એક દ્રવ્ય અને બીજા દ્રવ્યમાં ત્રણેકાળ અભાવ. એક્ઝામ્પલ તરીકે, જીવ અને પુદ્ગલ, જે રીતના હું અને આ પેપર વેટ, આ બેમાં કયો અભાવ છે? અત્યંત અભાવ. કેમ કે એ પુદ્ગલ દ્રવ્ય છે, હું જીવ દ્રવ્ય છું. અથવા તો આ પેટ અને આકાશ, એમાં કયો અભાવ? તો અત્યંત અભાવ. કેમ કે જુદા જુદા દ્રવ્ય છે. ક્યાંય પણ બે જુદા જુદા દ્રવ્ય આવે અને એની વચ્ચે અભાવ કોઈ પૂછે તો તરત અત્યંત અભાવ. કેવી રીતના વિચાર કરો? રાગ ભાવ કેમાં લાગુ પડે? કોઈ પણ એક જ દ્રવ્યની ભૂત પર્યાય અને વર્તમાન પર્યાય બરાબર પ્રધ્વંસ ભાવ કેમાં લાગુ પડે કોઈ પણ એક જ દ્રવ્યની વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાયમાં અન્ય અન્ય ભાવ કેમાં લાગુ પડે કોઈ પણ બે પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં બે દ્રવ્ય જુદા જુદા પણ એની એ કયા દ્રવ્ય હોવા જોઈએ પુદ્ગલ જ હોવા જોઈએ નેસેસરી અને એ પણ એની વર્તમાન પર્યાય જ ભૂત ભવિષ્ય નહીં ખ્યાલ આવે છે અને અત્યંત ભાવ કેવા લાગુ પડે કોઈ પણ બે દ્રવ્ય જે જુદા જુદા છે એમાં અત્યંત ભાવ લાગુ પડે એના દ્રવ્યમાં એના ગુણોમાં એની પર્યાય જો અન્યોન્ય ભાવ કેવા લાગુ પડે જેવી રીતના આ એક પૂતગલ સ્કંદ છે અને આ બુક એ બીજું પૂતગલ સ્કંદ છે સ્કંદ એટલે ખબર પડે છે જે કોઈ પણ પરમાણુઓના સમૂહથી બનેલી વસ્તુ જેને આપણે ઇંગ્લિશમાં એને કમ્પાઉન્ડ કહીએ છીએ કમ્પાઉન્ડ નહીં મોલેક્યુલ મોલેક્યુલ કહી શકાય કમ્પાઉન્ડ કહી શકાય થોડી મોટી વસ્તુ હોય તો એક સ્ટ્રક્ચર કહી શકાય વોટએવર તો આ એક વસ્તુ છે આ બીજી વસ્તુ છે બરાબર હવે મેં આ બુક ઉપર આ વેટ મૂક્યું હવે જો આપસમાં અભાવ ન હોય તો શું થાય તો બે એક જ થઈ જશે ખ્યાલ આવે છે કે નહીં એક જ થઈ જાય હવે વર્તમાનમાં આ પેપર વેટ પર કોઈ એક પરમાણુ છે સપોઝ કોઈ એક પરમાણુ છે વર્તમાનમાં અને આ બુકમાં કોઈ પરમાણુઓ છે પણ એવું પૂતગલમાં એવી વિશેષતા છે કે આમાંથી નીકળીને પરમાણુ એમાં મિક્સ થઈ શકે છે પૂતગલમાં એવી વિશેષતા છે કે એક પરમાણુ સપોઝ આને મેં સ્ક્રેચ કર્યું તો એમાંથી કાચનો પાવડર જુદો પડ્યો ને હવે જુદો પડ્યો અને ભૂલથી આ બુકમાં જ અંદર પડી ગયો કે અંદર ફસાઈ ગયો ખ્યાલ આવે છે કે નહીં હવે બુકના એટલે ડસ્ટ પાર્ટિકલ તરીકે રહી ગયો હવે બુક મેં બંધ કરી ઘરે લઈ ગયો અને મેં મારા કબાટમાં મૂકી દીધી તો વજનથી શું થયું કે જે પણ અંદર પરમાણુઓ હતા એ પેપરમાં એવા છપાઈ ગયા એવા ઘૂસી ગયા કે જાણે હવે પેપરનો જ ભાગ થઈ ગયો ખબર પડે છે કે નહીં તો શું થયું કે એ પરમાણુ આમાંથી નીકળીને આ બુકના સ્કંદનો ભાગ થઈ ગયો એવું પૂતગલમાં શક્ય થાય છે જયારે જીવમાં કે બીજા કોઈ દ્રવ્યમાં એવું શક્ય નથી સમજો આ જીવ દ્રવ્ય છે અનાધિકારથી શરીર સાથે રાખી મૂક્યો છે કે નહીં તો પણ એક થઈ ગયો કે નહીં એક નથી થયો ને આ ભાવમાં તો જે 25-50-100 વર્ષ થયા એટલે વખતથી તો સાથે છે પણ એના પહેલાના ભાવોમાં પણ શરીરની સાથે હતો ને આત્મા એક થઈ ગયો કે નહીં ક્યારે એક થતો નથી ક્યારે એક થતો નથી તો કોઈ પણ બે જુદા દ્રવ્યમાં તો અત્યંત ભાવ જ લાગુ પડે છે પણ પૂતગલમાં આ એક સ્કંદમાંથી બીજા સ્કંદમાં જવાની વિશેષતા હોવાને કારણે એમાં જુદા જુદા ટાઈમમાં તમે અભાવ ન લગાવી શકો ફોર એક્ઝામ્પલ આ વર્તમાનમાં આ જીવ અહીંયા બેઠો છે બરાબર આ જીવનો આ શરીરમાં ક્યારે અભાવ છે ખાલી વર્તમાનમાં છે કે નાનપણથી લઈને ગડપણ સુધી અભાવ છે ખ્યાલ આવે છે ને હંમેશા અભાવ છે ત્રણે કાળ અભાવ છે જીવનો આ પૂતગલમાં ત્રણે કાળ અભાવ છે હવે આપણે એવું જ આ બે આ સ્કંદમાં રહેલા પરમાણુ વિશે કહી શકીએ છીએ કે આ પૂતગલ આ સ્કંદમાં રહેલા પૂતગલ પરમાણુનો અને આ સ્કંદમાં રહેલા પૂતગલ પરમાણુનો ત્રણે કાળ અભાવ છે એવું કહી શકાય એવું નથી કહી શકાતું કેમ નથી કહી શકાતું કેમ કે પૂતગલમાં એવી વિશેષતા છે કે એક સ્કંદમાંથી પરમાણુ છૂટો પડીને બીજા સ્કંદમાં જઈને મિક્સ થઈ શકે ખ્યાલ આવે છે એટલે બે પૂતગલ પરમાણુની વર્તમાન પર્યાયમાં એને જુદો તારવીને કીધું કે બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ એને કહેવાય અન્ય અન્ય અભાવ અન્યોન્ય એક્ઝામ્પલ કોઈ પણ બે પૂતગલ સ્કંદ હોય ને એની પર્યાયમાં આપસમાં અભાવ એને કહેવાય અન્યોન્ય અભાવ જેવી રીતના ટેબલ અને બુક આ બુક અને વેટ આ જમીન અને માઇક આ જમીન અને કપડું આ બધા પૂતગલ સ્કંદ છે ને તો એની વર્તમાન પર્યાયની વચ્ચે રહેવા વાળો અભાવ એને કહેવાય અન્યોન્ય અભાવ. અને જેવી રીતના આકાશ અને જમીન, આ જમીન અને કાળ, આ હું આત્મા અને આ માઇક, આ બધા કયા અભાવ છે? બધા અત્યંત અભાવ. ફરીથી દૂધ અને પાણી એ દેવ પૂજ્ય છે ને, તો દેવ પૂજ્યની વર્તમાન પર્યાય હોવાને કારણે અન્યોન્ય. આ ખ્યાલ આવે છે કે નહીં બધાને? બધાને ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. જો ક્વેશ્ચન 332 આપણું લાસ્ટ ટાઈમ થઈ ગયું છે, ફરીથી થોડું રિવાઇઝ કરીને આગળ જઈએ. આ ચાર અભાવને ન માનવામાં આવે તો શું નુકસાન થાય? ચાર અભાવને ન માનીએ તો શું નુકસાન થાય? જો એક કયા અભાવને ન માનવામાં આવે તો થાય? અત્યંત અભાવને. વેરી ગુડ. અત્યંત અભાવ શું કહે છે? કે દરેક દ્રવ્યમાં અભાવ આપસમાં. જો એને ન માનીએ તો શું થાય? તો અભાવ ન રહે એનો મતલબ બધા એક થઈ જાય. તો વિશ્વમાં, વિશ્વમાં છોડો, આ વિશ્વમાં છ દ્રવ્ય જુદા જુદા છે. આપણે આ રૂમમાં આટલા બધા લોકો બેઠા છે જુદા જુદા, એ બધા જુદા રહે જ નહીં. આ મારો આત્મા અને તમારો આત્મા મિક્સ થઈને એક આત્મા બની જાય, ખ્યાલ આવે છે કે નહીં? તો એવું ક્યારે બને છે? એવું તો ક્યારે બનતું નથી. પણ જો એને અત્યંત અભાવને ન માનવામાં આવે તો, ચલો નીચે શરૂ કરીએ. ચોથો પોઈન્ટ, અત્યંત અભાવને ન માનવામાં આવે, ઉપર લઈ લે. ચોથો પોઈન્ટ, અત્યંત અભાવને ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની ભિન્નતા ન રહે, જગતના સર્વ દ્રવ્યો એક રૂપ થઈ જાય. પદાર્થની ભિન્નતા ન રહે અને બધા પદાર્થ એક રૂપ થઈ જાય. એટલે અત્યંત અભાવને ન માનીએ તો વિશ્વના છ દ્રવ્ય જ ન રહે. આ લોકો સાયન્સમાં જોયું, બિગ બેંગ ને બધું કહે છે ને, કે અત્યંત અભાવને ન માનવાનું ફળ છે. કેમ કે એ લોકો શું માને છે કે અનેક મિલિયન કે બિલિયન્સ ઓફ યર્સ પહેલા વિશ્વ વિશ્વ તરીકે નહોતું, ખાલી એક પરમાણુ જેવું હતું, બધું એક સાથે એક જ પરમાણુમાં હતું. પછી એમાં કઈક એક્સપ્લોઝન થયું અને એક્સપ્લોઝનમાં બધા પદાર્થ છૂટા પડ્યા, અને છૂટા પડ્યા એટલે આમ એકબીજાથી ઊંધા દૂર આપસમાં ટ્રાવેલ કર્યા કરે છે. એટલે આપણું સૂરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર આ બધું વર્તમાનમાં અહીંયા છે, પણ એ આપસમાં એકબીજાથી દૂર 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 જતું જાય છે. અને ક્યાંથી ઉદ્ભવ્યું? કે બધું એક પરમાણુમાંથી ઉદ્ભવ્યું. જો એવું હોય તો પછી પાછું એક પરમાણુમાં પાછું કેમ ન મળી જાય? ત્યાંથી ઉદ્ભવ્યું તો, ખ્યાલ આવે છે ને? તો એવું થાય કે વિશ્વ શૂન્યમાંથી ઉભું થયું અને પાછું શૂન્ય થઈ જાય. વેક્યુમમાં જે બધું આવ્યું અને પાછું વેક્યુમમાં વિલીન થઈ જાય. એવું બને છે ક્યારે? એવું તો કઈ લોજિકલી બનતું નથી, ખ્યાલ આવે ને? તો એક અત્યંત અભાવને ન માનવાથી બધા પદાર્થ એક થઈ જાય. હવે બીજું અન્યોન્ય અભાવની આપણી વાત ચાલુ છે. અન્યન્ય ભાવને ન માનવામાં આવે તો એક પૂજ્યનો વર્તમાન પર્યાય અને બીજો પૂજ્યનો વર્તમાન પર્યાય એ જુદો ન રહે. જેવી રીતના આપણે વર્તમાનમાં આ વિશ્વમાં જેટલી પણ વ્યવસ્થા જોઈએ છે કે નહીં, આપણું ઘર છે, આ મંદિર છે, આ બધા શેન્ડેલિયર લાગેલા છે, આ બધી પૂજ્યની વિવિધ રચનાઓ જે દેખાય છે કે નહીં, તો ક્યારે દેખાય? કે જયારે એ બે સ્કંદ જુદા હોય તો એવી વિવિધ રચના દેખાય. જો બે સ્કંદ જુદા જ ન હોય તો બધું મિક્સ થઈને એક સ્ફેરિકલ બોલ જેવું બની જાય, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતે આપણે શું જોઈએ છે કે આ એક એક પદાર્થ આપણા ઘરની અંદર જે 10-50 વસ્તુઓ હોય તો બધી વસ્તુઓ જુદી જુદી છે કે નહીં? મારો કબાટ જુદો, ભાઈનો કબાટ જુદો, મમ્મી પપ્પાના કબાટો જુદા. તો આ કબાટો જુદા છે તો જુદા શેના માટે છે? કેમ કે મારી વસ્તુ જુદી, એમની વસ્તુ જુદી. હવે અલગ અલગ રાખવા માટે આપણે અલગ અલગ કબાટ જોઈએ. પણ હવે જો સ્કંદ જુદા જુદા જ ન હોય અને બેમાં અભાવ જ ન હોય તો બધું એકરૂપ થઈ જાય, ખ્યાલ આવે છે? તો આપણા શરીરો પણ જુદા ન રહે, એ પણ બધા મિક્સ થઈ જાય. એવી સિચ્યુએશન બને, આપણે નિગોદિયાજી બની જઈએ બધા. નિગોદિયાજી હોય ને કે એક શરીરમાં અનંતા જીવો રહે એક સાથે, એવું જ આપણું બને કે આ બધા પુત્ર સ્કંદ ભેગા થઈ જાય, આપણા બધા શરીર ભેગા થઈ જાય અને બધા જીવો એક સાથે એક સ્કંદ મારે, ખ્યાલ આવે ને? એટલે વિશ્વને આપણે ઇમેજિન જ ન કરી શકીએ જો આ અભાવને ન માનીએ તો. અન્યન્ય ભાવને ન માનવાથી શું થાય કે આજે બધી પૂતગલની વિવિધ રચનાઓ છે બધી વિલીન થઈ જાય અને બધું એક થઈ જાય. આગળ હવે પ્રાગ ભાવ પ્રશંસા ભાવને ન માનીએ તો શું પ્રોબ્લેમ આવે? જો પ્રાગ ભાવ શું કે છે, વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. અને પ્રશંસા ભાવ શું કે છે, વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ. હવે સમજો આપણે પ્રાગ ભાવ ન માનીએ તો વર્તમાનનો ભૂતમાં અભાવ ન રહે, બરાબર કે? વર્તમાનનો ભૂતમાં અભાવ ન રહે એનો મતલબ કે વર્તમાનમાં હું જે 37 વર્ષનો છું, 10 વર્ષ પહેલા હું 37 વર્ષનો રહું, 20 વર્ષ પહેલા હું 37 વર્ષનો રહું, ખ્યાલ આવે છે કે? જો વર્તમાન પર્યાયનો ભૂતમાં અભાવ માનીએ અને ન માનીએ તો શું થાય કે વર્તમાનમાં કોઈ નાનું બાળક છે એ ભૂતકાળમાં નાનું બાળક જ રહે, અથવા વર્તમાનમાં કોઈ ઘરડો માણસ છે, કોઈ ઓલ્ડ પર્સન છે તો ભૂતકાળમાં ઓલ્ડ રહે, ખ્યાલ આવે છે કે નહીં? તો કોઈ પણ સિચ્યુએશન જે વર્તમાનની સિચ્યુએશન છે એ વર્તમાનની સિચ્યુએશન અનાદિકાળની બની જાય, ખ્યાલ આવે છે? કોઈ પણ વર્તમાનની સિચ્યુએશન અનાદિકાળની બની જાય. જો પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્ય અનાદિનું ઠરે, કોઈ પણ કાર્ય અનાદિનું ઠરે. કે સમજો હું અત્યારમાં બોલું છું તો વર્તમાનમાં બોલું છું તો એનો મતલબ ભૂતકાળમાં બોલતો રહું તો અનાદિકાળથી બોલતો રહું, ખ્યાલ આવે છે? તો કેવું વિચિત્ર લાગે, કોઈ પણ વસ્તુ કેવી વિચિત્ર લાગે. આપણે નીચેના ક્લાસમાં આવી હતી, નીચે ક્લાસ પેલા સ્ટોરી લીધી હતી ને કે ઓલા એક નવું ન્યુ યર કેવું કઈ હોય તો કોઈ ગાડીને કહે છે કે તમે પહેલું કામ જે કરશો ને એ તમે આખો દિવસ કરતા રહેશો. એવું અમારે નાનપણમાં સ્કૂલમાં હતા ને તો અમને એવી સ્ટોરી આવતી હતી. તો એક જણ કહે કે ચલો આપણે પૈસા ગણશું, એટલે આખો દિવસ પૈસા ગણતા રહીએ તો ઘણા બધા પૈસા થઈ જાય આપણી પાસે. અને એક લોભી પરિવાર હોય છે તો એ એમ વિચાર કરે છે કે ભાઈ પૈસા આટલા બધા થઈ જશે તો એને રાખવા માટે કઈ વસ્તુઓ જોઈ છે કે નહીં, તો એના માટે થેલી બનાવવા બેસે છે. થેલી બનાવવા બેસે તો પાછળથી કપડું કાપીને સિલાઈ કામ કરવા બેસે છે અને એમાં સડનલી સવાર થઈ ગઈ તો આખો દિવસ કાપતા જ રહે છે, કાપતા જ રહે, ઘરના બધા કપડા પાડી નાખે, બધું પડદા આદિ બધું પાડી નાખે, ખ્યાલ આવે? આવી સ્ટોરી ખાલી નાનપણમાં જ સારી લાગે પણ રિયાલિટીમાં આવું થાય છે એવું થતું નથી. એટલે રાગ ભાવને ન માનવાથી કાર્ય અનાદિકાળનું ઠરે. તો સિમિલરલી ઓપોઝિટ લો, પ્રધ્વંસ ભાવને ન માનવાથી શું થાય કે કાર્ય અનંતકાળ સુધી એમને એમ જ થયા કરે. તો અનંતકાળ સુધી જે ઘરડો માણસ હોય ઘરડો જ રહે, ન તો એમનું મૃત્યુ થાય કે ન પાછું જવાન થાય, ખ્યાલ આવે છે? કોઈ નાનું બાળક હોય તો અનંતકાળ સુધી નાનું જ રહે, કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ હોય તો અનંતકાળ સુધી મિથ્યાદ્રષ્ટિ જ રહે, આ ખ્યાલ આવે છે કે નહીં? કોઈ સિદ્ધ ભગવાન અરે કોઈ મુનિરાજ હોય, શપથ શ્રેણી માંડી હોય અને સમજો 10મા ગુણસ્થાનમાં પહોંચી ગયા છે, સૂક્ષ્મ લોભનો એમનો અંત થવાનો જ છે અને હમણાં વિતરાગી થવાનો છે અને સુખ પ્રધ્વંસા ભાવ ન માનીએ તો ત્યાંને ત્યાં જ રહી જાય, ખ્યાલ આવે છે કે નહીં? હવે વિતરાગી જ ન થઈ શકે તો ત્યાંને ત્યાં જ રહે મુનિરાજ અનંતકાળ સુધી. એટલે પ્રધ્વંસા ભાવ ન માનવાથી કાર્ય અનંતકાળનું કરે છે, ખ્યાલ આવે? જો આપણે કાર્ય અનંતકાળ રહે છે એટલે આ ચાર અભાવો ન માનવાથી આ વિશ્વ વ્યવસ્થા જે છે ને એ વિશ્વ વ્યવસ્થા જ ન રહે. અથવા બીજી રીતે કહું, જે વિશ્વ વ્યવસ્થા વર્તમાનમાં છે એને જ સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આ ચાર અભાવ તરીકે વર્ણન કરવામાં આવ્યા છે. હવે આગળ જઈએ તો 333 આ ચાર અભાવને સમજવાથી શું લાભ? પ્રાગ ભાવને જો સમજી લઈએ તો એનાથી આપણને શું ખ્યાલ આવે છે કે વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ, એનો મતલબ ભૂતકાળમાં ભલે ગમે તેટલા દોષ આદિ થઈ ગયા હોય તો પણ વર્તમાન પર્યાય એ ભૂતકાળની પર્યાયોથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે. બોલો કયા સામાન્ય ગુણને કારણે? વસ્તુત્વ ની દ્રવ્યત્વ ગુણ. વસ્તુત્વ ગુણ થી દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય કરે છે, પણ દ્રવ્યત્વ ગુણ થી એની પર્યાય નિરંતર બદલાયા કરે છે. જો નિરંતર બદલાયા કરે છે એનો મતલબ દરેક પર્યાય પોતાની સ્વતંત્રતા લઈને ઉભી થાય છે કે નહીં? જો પર્યાય સ્વતંત્ર ન હોય, આજે પર્યાયની સ્વતંત્રતા પર આપણા કેટલા સિદ્ધાંતો રહેલા છે. નિમિત્ત ઉપાદાન, બરાબર, નિમિત્ત ઉપાદાન, એમાં કચ્છ સમયની યોગ્યતા, પછી દ્રવ્ય ગુણ પર્યાય નો સિદ્ધાંત પોતે, જે ઉમાસ્વામી આચાર્ય કહે છે દ્રવ્ય સત ગુણ સત પર્યાય છે. પ્રવચન સામમાં પણ કુંકુંડ આચાર્ય કહે છે સતનો વિસ્તાર છે. પછી દરેક પર્યાય જો સ્વતંત્ર ન હોય તો આ ચાર અભાવ બી ખોટા પડે, સામાન્ય ગુણો ખોટા પડે. ખ્યાલ આવે છે? વિશ્વની જેટલા જીવો જેટલા પુદ્ગલો બધા દ્રવ્ય તો સ્વતંત્ર છે, એમના ગુણો તો જુદા જુદા છે, એમની પર્યાયો પણ સ્વતંત્ર છે. તો આપણો જૈન ધર્મનો જે મહાસિદ્ધાંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, તો એનાથી શું બતાવે છે આ બધાથી? કે દરેક પર્યાય પોત પોતાની યોગ્યતાથી કાર્ય કરે છે. એક દ્રવ્યની ને બીજા દ્રવ્યનું ડિપેન્ડન્સ તો એનાથી ગયું જ જાય છે, પણ પર્યાયમાં પણ આપસનું એકબીજાનું ડિપેન્ડન્સ એનાથી દૂર થાય. તો પ્રાગ ભાવ માનવાથી શું ફાયદો? કે અનાદિકાળના જે દોષ કર્યા હોય તો એ દોષ જીવ ભૂલાવીને વર્તમાન પર્યાયમાં પોતાનો પુરુષાર્થ કરીને પોતાનું કલ્યાણ કરી શકે. સિમિલરલી પ્રધ્વંસાભાવને માનવાથી શું ફાયદો? કે વર્તમાનમાં ભલે દોષ થયા હોય પણ એ પર્યાય બદલીને ભવિષ્યકાળની પર્યાયો નવી ઉત્પન્ન થવાની છે, માટે ભવિષ્યકાળમાં આ જીવ પુરુષાર્થ કરીને પોતાનું કલ્યાણ કરી શકે. ખ્યાલ આવે છે? એ બે ઓલામાં લખેલા છે. આપણે આગળ વધીએ. અન્યોન્ય ભાવને જાણવાથી શું ફાયદો? અન્યોન્ય ભાવથી ખબર પડે છે કે એક વર્ષમાં એક પૂજલની વર્તમાન પર્યાય અને બીજા પૂજલની વર્તમાન પર્યાય બે સ્વતંત્ર છે. લગભગ આપણું નિત્ય દર્શન જે છે ને, એ પૂજગલના પોતાપણું માનીને આપણું મિથ્યા માન્યતા થાય છે, બરાબર, કે આ શરીર હું છું, આ ગાડી મારી છે, આ ઘર મારું છે, લગભગ પૂજગલને પોતાનું માનીને મિથ્યા સિદ્ધ થાય ને. હવે અહીંયા શું કહે છે કે દરેક પૂજગલ પરમાણુ પણ પોત પોતાની યોગ્યતાથી પોતાનું કાર્ય કરે છે. જો વચમાં થર્ડ લાઈન કે આપસમાં પરસ્પર અભાવને લીધે એકબીજાનું કઈ કરી શકતો નથી, એકબીજાને મદદ કરી શકતો નથી, અસર કરી શકતો નથી, પ્રભાવ કરી શકતો નથી, સહાય કરી શકતો નથી, પ્રેરણા કરી શકતો નથી, એટલા બધા અલગ અલગ શબ્દ લીધા આચાર્ય દેવ. તો ગુરુદેવજી તો આના એક્ઝામ્પલ ઘણી વાર વાત કરે કે ગાડી પેટ્રોલથી ચાલતી નથી, બાઇક રોટલી બનાવતી નથી. આપણે આ એક્ઝામ્પલ ડાયરેક્ટ સાંભળીએ, સિદ્ધાંત ન સાંભળ્યા હોય તો આપણને જરાક અજુગતું લાગે, બેસે નહીં હૃદયમાં. ખ્યાલ આવે છે કે નહીં? પણ જ્યાં સિદ્ધાંતો સાંભળીએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું જ નથી, તો બરાબર છે ને. સંત રૂપે જોઈએ તો એવું સ્થૂળતાથી વ્યવહારમાં એવું દેખાય છે કે જાણે બાઇક રોટલી બનાવતી હોય, પણ વાસ્તવિકતામાં જઈએ, સૂક્ષ્મતામાં જઈએ, એક એક પરમાણુનું પરિણામન જોઈએ તો દરેક પરમાણુનું પરિણામન પોત પોતાની યોગ્યતાથી થાય છે, એટલે સ્વતંત્ર. અને ચોથું, અત્યંત ભાવને જાણવાથી શું ફાયદો? અત્યંત ભાવને જાણવાથી દરેક દ્રવ્ય વિકાર એકબીજામાં અભાવ છે, માટે દરેક દ્રવ્ય પોત પોતાની યોગ્યતાથી પોતાનું કાર્ય કરે છે. ગુરુદેવજી કહે ને હંમેશા પ્રવચનમાં કે જૈન ધર્મ એટલે સ્વતંત્રતાનો ઢંઢેરો. હેમંતભાઈ ઘણી વાર કે સ્વતંત્રતાનો ઢંઢેરો, કે જ્યાં જુઓ ત્યાં દરેક દ્રવ્ય પોત પોતાની સ્વતંત્રતાથી પોત પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ છે. ખ્યાલ આવે છે કે? ચાલો આગળ વધીએ, આપણે આજે ઘણું કવર કરવાનું છે. હવે જો લગભગ બાકીના ઓલામાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા, તો આપણે એક્ઝામ્પલ જોતા જોતા અમુક સિદ્ધાંત પણ જોશું અને હવે તમારે પ્રિડિક્ટ કરવાનું છે કે આમાં કયો અભાવ લાગુ પડશે. બરાબર. જો ક્વેશ્ચન 334 નીચે, ક્વેશ્ચન 334 આપણા શાસ્ત્રમાં આવે છે, જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, આવું સૂત્ર તત્વાદ સૂત્રમાં આવે છે કે આત્માનું જ્ઞાન કરો અને શરીરની ક્રિયા કરો, એ દેવથી મોક્ષ થાય છે. સાચું કે ખોટું? સાચું કે ખોટું? ખોટું. કેમ કયો અભાવ? અત્યંત અભાવ. વેરી ગુડ. કેમ અત્યંત અભાવ? કેમ કે જીવ દ્રવ્ય જુદો છે અને શરીરની ક્રિયા એ પૂદગલની ક્રિયા છે, એ જુદી છે. તો બોલો, મોક્ષ એટલે કે આત્માનું કલ્યાણ કયા દ્રવ્યથી થાય છે? પૂદગલથી થાય છે કે નહીં? જીવ દ્રવ્ય પોતાની રીતે પોતાના જ દોષો દૂર કરીને આત્મકલ્યાણ કરી શકે છે. જો બહારમાં તમારે કોઈ ટાસ્ક અચીવ કરવું હોય ને, કોઈ એવરેજ પહાડ ચડવો હોય, કે કઈ આમ જીમ કરીને આમ બોડી બનાવી નાખવી હોય, અથવા તો તમારે એક સાથે મેરેથોન દોડી જવાની હોય, આવા બહારના પૌદ્યોગિક કામ અશક્ય દેખાતા હોવા છતાં શક્ય છે અને બહુ ઇઝી છે, કેમ કે લાખો લોકો કરે છે. પણ અંદરના પોતાના જીવના જ દોષો, પોતાના રાગ દ્વેષ આદિ ભાવો એ દૂર કરવા બહુ અઘરા છે અને વિરલ પુરુષો જ કરી શકે છે. માટે એ ભગવાન કહેવાય છે. ખ્યાલ આવે? પોતાના દોષો, પોતાની માન્યતા દૂર કરવી બહુ અઘરી છે. એટલે તો આપણે અનાધિકારથી સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. નહીં તો મને કહો, સંસારનું એવું કયું કાર્ય છે જે કરવામાં અનાધિકાર લાગે? આપણી લાઈફમાં કોઈ પણ ઇમેજિન કરો, મારે સીએ થવું હોય સપોઝ, તો ભલે એક્ઝામમાં વાંચીને બે પાંચ વાર ફેલ બી થાય, પણ તો એ છઠ્ઠી વાર તો પાસ થઈ જાય છે કે નહીં? તો અનાધિકાર લાગે એવું કયું કાર્ય છે? આપણા સાંસારિક વસ્તુઓમાં કે પૌદ્યોગિક વસ્તુઓમાં એવું કોઈ કાર્ય નથી જેમાં અનાધિકાર લાગે. પણ જીવને પોતાની ભૂલ સ્વીકાર કરવામાં અનાધિકાર લાગી ગયો. ખ્યાલ આવે? ઇન્ટ્રોસ્પેક્શન કરીને પોતાના દોષો સમજવા અને દૂર કરવા એ બહુ અઘરું કામ છે. ચાલો આગળ. તો એમાં અત્યંત ભાવ આવે છે. જ્ઞાન એ જીવનું કાર્ય છે અને ક્રિયા એટલે શરીરનું કાર્ય જીવનું છે. ભલે દેવ સાથે થાય છે, દેવ સાથે થાય છે. હવે વર્તમાનમાં સમજો કે આ તો શરીર છે ને, આ શરીર છે અને હું આત્મા છું, તો મારે હવે મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? અહીંયા જેમ બેસી જવું પથ્થર નહીં જેમ, કેમ કે ભાઈ શરીરનું કાર્ય તો હું કરતો નથી, હું તો આત્માનું કાર્ય કરું છું. તો હું આત્માનો વિચાર કરું છું, બાકી આને જે થવું હશે થશે. એવું કરી શકો તો વેરી ગુડ એકચ્યુઅલી, પણ જો ન કરી શકો તો અહીંયાથી ઉભા થઈને ઘરે જશો કે નહીં, જમવાનું બનાવશો કે નહીં, જમતો આરામ કરશો કે નહીં, શાસ્ત્ર આદિ ઉપાડીને વાંચવાનો કોશિશ કરશો કે નહીં? તો જો બહારમાં આવી ક્રિયાઓ થાય છે, બહારમાં આવી ક્રિયાઓ થાય છે, પૂદગલનું પરિણામ થાય છે, એનાથી આત્માનો ફાયદો થતો નથી, પણ સાથે આત્મામાં જે તત્વ વિચાર આદિ ક્રિયાઓ થાય છે એનાથી એનું કલ્યાણ થાય છે. એટલે તત્વ વિચાર આદિ એને પ્રોત્સાહન આપવા માટે, એને કલ્ટિવેટ કરવા માટે બહારની આ બધી ક્રિયાઓ પણ થાય છે, હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એટલે શાસ્ત્ર અભ્યાસ એક ઇન્સ્પિરેશનલ લેંગ્વેજ હોય ને, તેમાં એમ કહેવાય કે ભાઈ મંદિર આવો, શાસ્ત્રનો અભ્યાસ કરો, એના વગર તમારું કલ્યાણ ક્યાંથી થશે? એનો મતલબ એમ નથી કે પૂજનનું કાર્ય કરો એટલે તમારું કલ્યાણ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે જૈનિઝમમાં છે ને, બધા મેની લેયર ઓફ કોઈ પણ વસ્તુને સમજાવવું હોય ને, તો જરા મેની લેયર્સ ઓફ પ્રિન્સિપલ. એક જે ફંડામેન્ટલ લેયર, જે નીચેની લેયર છે ને, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એ હંમેશા યાદ રાખવાનું. અને પછી કોઈ ઉપરની લેયરમાં કંઈક સ્ટેટમેન્ટ છે ને, કે સપોઝ જ્યાં ચંદન ચંદ્રાસતી હતા ને, ચંદન બાલા, એમણે મહાવીર ભગવાનને આહાર કરાવ્યો, તો મહાવીર ભગવાનનો એ જે 6 મહિનાનો કે ઉપવાસ એમનો તૂટ્યો, શ્રેણીક રાજાએ આદિનાથ ભગવાનને આહાર કરાવ્યો, તો એમનો એકાદ વર્ષનો ઉપવાસ એમનો તૂટ્યો, તો બોલો સૈનિક રાજા કયું દ્રવ્ય, જીવ દ્રવ્ય કે પુદ્ગલ દ્રવ્ય? જીવ દ્રવ્ય. એ આહાર કયું દ્રવ્ય છે? પુદ્ગલ દ્રવ્ય. આદિનાથ ભગવાન કયું દ્રવ્ય? જીવ દ્રવ્ય. આદિનાથ ભગવાન નું શરીર કયું દ્રવ્ય? પુદ્ગલ. સૈનિક રાજાનું શરીર પુદ્ગલ. તો એક જીવે એના શરીરને ઇન્સ્પાયર કર્યું પહેલા, તો એનાથી બધો આહાર બન્યો, એ આહાર એમણે બીજા શરીરને આપ્યો, અને એ શરીરે આદિનાથ ભગવાન નું ભલું કર્યું. બોલો કેટલી વાત સાચી? ખ્યાલ આવે છે કે નહીં? વાત ટોટલી રોંગ છે. પણ હવે કઈક આપણે સ્ટોરી કે આવું કઈ કેવું હોય તો મારે ઘડીએ તો કહી ના શકાય ને, કે એના સૈનિક રાજાના જીવે નૈમિત નૈમિતિક સંબંધથી એમના શરીરને આવી ક્રિયાઓ થઈ, ત્યાં નિમિત્ત નૈમિત સંબંધથી ઓલા શેરડીનો રસ બન્યો, ત્યાં વળી પાછો નિમિત્ત નૈમિત સંબંધ થયો, અને એ શેરડીનો રસ આદિનાથ ભગવાનના શરીરમાં ગયો. એક પુદ્ગલ સંઘ બીજા પુદ્ગલ સંઘમાં ભળ્યું, અને ત્યાં નિમિત્ત નૈમિત સંબંધથી આદિનાથ ભગવાનને જે ક્ષુધા, એના મુનિરાજ ને જે ક્ષુધાનો વેદના હતી દૂર. બોલો આટલું લાંબુ કહેવા જાય તો ક્યારે વાત થાય? ખ્યાલ આવે છે કે નહીં? તો બેઝિક સિદ્ધાંતો હંમેશા યાદ રાખવાના. દ્રવ્ય ગુણ પર્યાય, વિશ્વની વ્યવસ્થા દ્રવ્ય ગુણ પર્યાય અનુસાર ચાલે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી. દરેક દ્રવ્યના પોતપોતાના ગુણ અનુસાર એની પર્યાયો થાય છે. વસ્તુત્વ ગુણાદી દરેક પર્યાય બદલતી રહે છે. આ બધા ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, એને ક્યારેય ભૂલવાનું નહીં. પછી આગળની વાત જે થાય ને એમાં આપણે સમજી લેવાનું કે શું કહેવા માંગીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ જો હવે આ તમારી એક્ઝામ છે, તમારે પ્રેડિક્ટ કરવાનું છે. આન્સર નહીં બતાવતા ભાઈ ઉપર, ખાલી ક્વેશ્ચન બતાવો. 335 નીચેની દરેક જોડમાં કયો અભાવ છે તે બતાવો. થોડું નીચે છે વાંચી લો. સૌથી પહેલું ઈચ્છા અને ભાષા, કયો અભાવ છે? કયો અભાવ? અન્યન્ય ભાવ કે અત્યંત અભાવ? પ્રાગભાવ, પ્રધ્વંસ અભાવ? જો અત્યંત અભાવ છે એમ ઈચ્છા એ કયું દ્રવ્ય છે? ઈચ્છા એ જીવ દ્રવ્યની વિકારી કરીએ છે. અને ભાષા એ કયું દ્રવ્ય છે? એ પુદ્ગલ દ્રવ્ય. તો જીવ અને પુદ્ગલમાં કયો અભાવ? અત્યંત અભાવ. પછી બીજું ચશ્મા અને જ્ઞાન કયું છે? અત્યંત અભાવ. કેમ? ચશ્મા એ કયું દ્રવ્ય છે? ઉદ્ગલ સ્કંદ. અને જ્ઞાન એ જીવની પર્યાય. આગળ થર્ડ, શરીર અને વસ્ત્ર અન્યોન્ય અભાવ. વેરી ગુડ. કેમ કે આ શરીર પણ એક ઉદ્ગલ સ્કંદ છે, અને આ કપડા પણ એક ઉદ્ગલ સ્કંદ. તો બે ઉદ્ગલ ની વર્તમાન પર્યાયમાં કયો અભાવ? અન્યોન્ય. અને ચોથું શરીર અને જીવ, ઓબ્વિયસ છે. ચલો આગળ જઈએ. 336 નેક્સ્ટ ક્વેશ્ચન જો વાંચું છું. કુંભારે ચક્ર અને દંડ વડે ઘડો કર્યો. હવે કઈ નવા છોકરા હોય, ઘડો બનતા જોયો ન હોય, તો જે કુંભાર હોય ને એક આખું વ્હીલ જેવું લે, અને એ વ્હીલ ને એક લાકડીથી જોરથી ફરાવે, એટલે આખું સ્પીડમાં ફરવા માંડે. પછી એક માટી લે, માટીમાં એટલે રેડ માટી હોય, પછી એમાં પાણી નાખીને પેલું લોટ જેવું બાંધે, જેવી રીતે આપણે રોટીનો લોટ બાંધે ને એવી રીતે, અને પછી એને ઓલા વ્હીલ ઉપર મૂકે. હવે ઓલું ગોળ ગોળ ફરે છે ને, એટલે આ પણ ગોળ ફરે માટી, અને પછી એને પોતાના હાથથી શેપ આપે, રાઈટ? હવે ક્વેશ્ચન જો શું છે, એ કુંભારે એ ચક્ર એટલે ઓલા વ્હીલથી અને દંડ જેનાથી એવું ફરાયું, એનાથી એને ઘડો બનાવ્યો. આમ જો કોઈ નિશ્ચયથી માને તો કયા દ્રવ્યની, એને કયા અભાવની ભૂલ કરી? કેવી રીતના ચારે અભાવ
લગાવશે?
હા, જો આમાં છે ને ટાઈમ ફ્રેમ નો રેફરન્સ નથી, એટલે આપણે પ્રાગભાવ પ્રધ્વંસભાવ નહીં લગાવીએ. પણ કુંભારે ઘડો બનાવ્યો, પેલા તો કુંભાર એ પુદ્ગલ દ્રવ્ય, એનું શરીર આપ્યું. એ ચક્ર દંડ પણ કયું દ્રવ્ય છે? પુદ્ગલ. અને માટી કયું છે?
પૂજ્ય
બે પૂજ્ય ની વર્તમાન પર્યાય કયો અભાવ અન્યોન્ય એક તો અન્યોન્ય અભાવ થયો અને જો કુંભાર ને જીવ તરીકે લઈએ અને ઘડા ને પૂજ્ય તરીકે લઈએ તો કયો અભાવ અત્યંત ચાલો આગળ 337 વર્તમાનમાં સમ્યક દર્શન પ્રગટ થયું એમાં જે અભાવ લાગુ પડે તે સમજાવો પહેલા તો મને કહો સમ્યક દર્શન એ શું છે દ્રવ્ય કે ગુણ કે પર્યાય કયા દ્રવ્યની જીવ દ્રવ્ય જીવ દ્રવ્યની પર્યાયમાં પહેલા તો કેટલા અભાવ લાગુ પડે ચારમાંથી ઓકે પ્રાગ ભાવ પ્રશંસા ભાવ લાગુ પડે કે નહીં લાગુ પડે કે નહીં આખું હા કે ના હા કેમ કે વર્તમાન ને ભૂતકાળમાં લગાવી શકાય ને ઓકે અન્યને અભાવ લાગુ પડે કે નહીં ન લાગુ પડે વેરી ગુડ કેમ કે જીવ દ્રવ્યની પર્યાયમાં અન્યોન્ય ભાવ લાગુ પડે જ નહીં ખાલી પૂતગલ દ્રવ્યની પર્યાયમાં લાગુ પડે અને અત્યંત ભાવ લાગુ પડે કે નહીં હા હા કેમ કે દરેક દ્રવ્યમાં અત્યંત ભાવ લાગુ પડે છે તો જો વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન થયું તો ભૂતકાળની પર્યાયમાં શું હતું મિથ્યાત્વ હતું ને તો વર્તમાન પર્યાયનો ભૂતમાં અભાવ કયો અભાવ છે એટલે સમ્યક દર્શન નો મિથ્યાત્વમાં અભાવ અચ્છા સમ્યક દર્શન પછી આગળ જઈને શું થશે કેવલ જ્ઞાન કેવલ દર્શન અથવા શાહી સમ્યક્ત્વ આજી બધી પર્યાયો શ્રદ્ધા ગુણમાંથી ઉત્પન્ન થશે ને તો વર્તમાનનું સમ્યક દર્શન અને ભવિષ્યની શ્રદ્ધા ગુણની જે પણ પર્યાયો હોય શાહી સમ્યક્ત્વ જે કેવલ અથવા સમ્યક જે નવ લબ્ધિમાં આવે ને કે શું કહેવાય શાહી સમ્યક્ત્વ અને જે કેવલ સમ્યક્ત્વ એમ એવી રીતના એ બધામાં અભાવ એટલે પ્રધ્વંસા તો પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ થઈ ગયો અત્યંત ભાવ કેવી રીતના લગાવતો કોની સાથે લગાવતો બોલો શ્રદ્ધા ગુણમાં સમ્યક દર્શન પ્રગટ થયું નિત્યાત્વ એ શું છે દ્રવ્યભાઈ ગુણ કે પર્યાય કયા દ્રવ્યની જીવ દ્રવ્યની તો એ પર્યાય પહેલા હતી હવે સમ્યક તો થઈ તો એ તો પ્રાગભાવ લાગી ગયો અત્યંત અભાવ કેવી રીતના લાગવો શરીરમાં કઈ ફરક પડ્યો સમ્યક તો થયું ત્યારે તો નહીં શરીર સાથે તો નહીં લાગુ પડે નહીં ત્રિકાળી સ્વભાવ ને પર્યાય વચ્ચે અત્યંત અભાવ લાગુ ના પડે જો જયારે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે ત્યારે સામે જે કર્મ હોય ને દર્શન મોનીય કર્મ તો એમાં કઈ ફેરફાર થશે કે નહીં તો એ કર્મ નો ફેરફાર થવો અને જીવમાં સમ્યક તો પ્રગટ થવું એ બે વચ્ચે કયો અભાવ છે અત્યંત અભાવ ચાલ હવે ચાલ હવે જો એ થોડો આન્સર વાંચી લઈએ સમ્યક દર્શન પર્યાય નો મિથ્યા દર્શન ના પર્યાયમાં પ્રાગભાવ છે બરાબર કેમ કે પહેલા હતું ને હવે સમ્યક દર્શન થયું અને તે પછી શ્રદ્ધા ગુણ માંથી જે નવા નવા પર્યાયો થશે તે બધામાં પ્રધ્વંસ અભાવ હવે જો નીચે આમાં અત્યંત અભાવ નથી લાગુ પડે અહીંયા જો કે શરીર દ્રવ્ય કર્મ દેવ શાસ્ત્ર ગુરુ આદિ સર્વ પર પદાર્થ એ સમ્યક દર્શન પર્યાયનો અત્યંત અભાવ છે એટલે એ પર પદાર્થો જે છે એને સમ્યક દર્શનમાં નિમિત્ત કેવા છે ખ્યાલ આવે છે કે નહીં આપણે કોઈને પૂછીએ ભાઈ સમ્યક દર્શન તમને કેવી રીતના પ્રાપ્ત થયું સમ્યક દર્શન તમને કેવી રીતના પ્રાપ્ત થયું તો શું કહેતો જવાબમાં કઈક તો કેવું પડશે ને કે ભાઈ મારા પુરુષાર્થથી મેં પ્રગટ કર્યું અથવા મારા મિથ્યાત્વનો નાશ કરીને મેં સમ્યક દર્શન પ્રગટ કર્યું પછી કોઈ વ્યવહારમાં બી આન્સર આપશે કે નહીં કે ભાઈ સાચા ગુરુની એમની દેશનાથી મને સમ્યક દર્શન પ્રગટ થયું ખ્યાલ આવે છે મારા જે દર્શન મોનીય કર્મ હતા એનો નાશ થઈને મને સમ્યક દર્શન પ્રગટ થયું તો એક જીવ આશ્રિત જવાબો છે એક નિમિત્ત આશ્રિત જવાબો છે ખ્યાલ આવે છે તો એ નિમિત્ત આશ્રિત જે જવાબ છે બધામાં અત્યંત ભાવ લાગે છે જો 338 ઘાતી કર્મ ના એટલે કે જ્ઞાનાવરણ કર્મ ના નાશ થી કેવલ જ્ઞાન એ સાચું કે ખોટું? ફરી ક્વેશ્ચન શું છે કે જ્ઞાનાવરણ કર્મ ના નાશ ને કારણે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું, કયો અભાવ છે? અત્યંત અભાવ, વેરી ગુડ. કેમ કે એક કર્મ છે એક જીવની પર્યાય. જો હવે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, આત્મા પરનું કરી શકે છે એ માનવું કે કયા અભાવને અને કયા ગુણને ન માનવું? નેક્સ્ટ ક્વેશ્ચન 339. આત્મા પરનું કાર્ય કરી શકે છે એ માનવું, પહેલા તો એ કયો અભાવ આવે છે? અત્યંત અભાવ, બરાબર. કે હું પરનું કઈ કરી શકું છું એમ માનવું તો અત્યંત અભાવને ન માને. પણ એ સેકન્ડ ક્વેશ્ચન છે કે કયા ગુણને ન માને. હા તો કોણ સા ગુણ હૈ? અગુરુ લઘુત્વ ગુણ, વેરી ગુડ. કે જીવ દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ કરીને સામાન્ય ગુણ છે, છે કે નહીં? છ સામાન્ય ગુણ છે ને. કયા કયા છે છ સામાન્ય? અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશ. તો અગુરુ લઘુત્વ ગુણ શું કહે છે? પરિભાષા આપણે લાસ્ટ ટાઈમ બી જોઈ ને, પરિભાષા. જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં, એક ગુણ બીજા ગુણનું કઈ કરી શકે નહીં, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને જુદા ન પડી જાય એને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. હવે અહીંયા આપણે શું કર્યું? આત્મા એ પરનું કાર્ય કરી નાખ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કર્યું કે નહીં? તો આવું માને તો અગુરુ લઘુત્વ ગુણ માનવામાં આવતો નથી, ખ્યાલ આવે છે? એનો આપણે નિષેધ કરીએ છીએ. આ ઇમ્પોર્ટન્ટ કેમ બતાવવું છે? કેમ કે અગુરુ લઘુત્વ ગુણ અને અભાવને આપસમાં મ્યુચ્યુઅલી ઓપોઝિટ સંબંધ છે, એટલે દેખો દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર, ખ્યાલ આવે છે? કોઈ વસ્તુને પોઝિટિવલી રિફ્લેક્ટ કરવું હોય તો એમ કહેવાય કે એમાં અગુરુ લઘુત્વ ગુણ છે, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. અને નેગેટિવલી રિફ્લેક્ટ કરવું હોય તો એમ કહેવાય કે બેમાં અત્યંત ભાવ છે, માટે એકબીજાનું કાંઈ કરી શકતા નથી, ખ્યાલ આવે છે? એટલે દે આર સેમ થિંગ, જસ્ટ મેન્શન ઇન અ પોઝિટિવ નેગેટિવ સેન્સ, ખ્યાલ આવે? ચાલો આગળ વધીએ. 340. કર્મોદયથી જીવને મિથ્યાત્વ અને રાગાદી થાય છે એમ ખરેખર માનનારે કયો અભાવ અને કયા ગુણને ન માને? સેમ ક્વેશ્ચન અગેન. કર્મને ઉદયને કારણે જીવમાં મિથ્યાત્વ થયું, કયો અભાવ છે? અત્યંત અભાવ. એટલે કયા ગુણને ન માનો? અગુરુ લઘુત્વ ગુણ. એ સેમ જ વસ્તુ છે. ચલો આપણે આગળ જઈએ. 341 ઇઝ અગેન સિમિલર ક્વેશ્ચન. કર્મના ઉદયથી, હજુ આ એકચ્યુઅલી શું કરે છે? આ ભલે ક્વેશ્ચન સેમ જ છે, અગેન રિપીટ કરે છે, પણ એક એક સિદ્ધાંતને બતાવતા જાય છે આમાં. આ ઉપર જે નિમિત્ત નૈમિત્તિક સિદ્ધાંત છે કે કર્મ અને જીવના પરિણામો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો એને કહે છે ના, એમાં અત્યંત અભાવ. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવો એ ઉપચાર, પણ ઇન રિયાલિટી એવો સંબંધ નથી. હવે જો નીચે 5 ભાવને લે છે તો જો નીચે શું કહે છે? 341. કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષયથી જીવમાં ખરેખર નિશ્ચયથી ઔદય ઔક્ષમિક ભાવો થાય છે એ માને તો તે કયા અભાવને અને કયા ગુણને ભૂલે છે? તો સેમ થિંગ, કર્મમાં કઈ પણ પરિણામન થાય છે અને અહીંયા જીવમાં પરિણામન થાય છે. બે દ્રવ્ય જુદા જુદા છે, માટે આપસમાં અત્યંત ભાવ છે અને અગુરુ લઘુત્વ ગુણને માનતા. પણ જો હવે શાસ્ત્રમાં 5 ભાવ આદિ કિરાતો છે, કિરા છે કે કયા ભાવ છે? 5 ભાવ, ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પાયન. તો ક્ષાયિક ભાવ કોને કહેવાય? કર્મના ક્ષયને કારણે આત્મામાં ઉત્પન્ન થયેલા ભાવને ક્ષાયિક ભાવ કહેવાય છે. તો છે તો ખરું, ખ્યાલ આવે છે કે નહીં? ઔદયિક ભાવ કોને કહેવાય? કર્મના ઉદયથી આત્મામાં જે ભાવ થાય તેને ઔદયિક ભાવ કહે છે. નિમિત્તથી, એક્ઝેક્ટલી, તો કર્મના ઉદયના નિમિત્તથી આત્મામાં જે ભાવ થાય તેને ઔદયિક ભાવ કહેવાય. એટલે અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યાં બતાવવો છે તો ઓલા નીચેના સિદ્ધાંતો ભૂલી નહીં જવાના, જે ફંડામેન્ટલ છે કે કર્મ જીવનું કાંઈ કરી શકતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પછી એમ કહેવામાં આવે છે કે હા, આ કર્મના ઉદયથી જીવમાં આ ભાવ થાય છે. એનો મતલબ કે જ્યારે જ્યારે જીવમાં ભાવ થાય ત્યારે ત્યારે કર્મમાં આવા ઉદયો જોવામાં આવે છે. સાયમલ્ટેનિયસલી એ વસ્તુ જે સાયમલ્ટેનિયસલી થતી હોય અને એમાં એકબીજા પર આરોપ આપી શકાય એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? શરીરની ક્રિયાથી, એટલે કે વ્રત ઉપવાસ પૂજાદિમાં થતી શરીરની ક્રિયાથી મોક્ષ માર્ગ સજાય છે એમ માનવામાં કયા અભાવને ભૂલવામાં આવે છે? કયો અભાવ છે? અગેન, એમ અત્યંત અભાવ. કેમ કે એક બાજુ શરીરની ક્રિયા એટલે કે પૂજલની ક્રિયા છે અને એક બાજુ જીવના પરિણામ છે મોક્ષ આદિ થવું. ખ્યાલ આવે? તો શરીર અને જીવ એ દેવના પરિણામમાં એકબીજા પર આરોપ આપવો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. પણ એકબીજાથી માનવું કે આને કારણે જ થયું તો એ અત્યંત ભાવને ભૂલાય છે. જો એનો આન્સર જરાક વાંચે. શરીરની ક્રિયા પૂર્ગલ દ્રવ્યનો પર્યાય છે અને મોક્ષ માર્ગ એ જીવનો શુદ્ધ પર્યાય છે. એ બંને વચ્ચે અત્યંત ભાવ છે તેને ભૂલે છે. મોક્ષ માર્ગ સ્વદ્રવ્યાશિત શુદ્ધ પર્યાય છે, તેથી સ્વદ્રવ્યના આશ્રયરૂપ એકાગ્રતાથી જ મોક્ષ માર્ગ સાધી શકાય છે. જ્યાં વિતરાગ ભાવરૂપ સાચો માર્ગ હોય ત્યાં બાહ્ય નગ્ન નિર્ગ્રંથ દશા તથા મહાવ્રત આદિ 28 મૂળ ગુણોના જે વિકલ્પ જે ભૂમિકામાં સહચરપણે હોય છે તેને લિમિટ કહેવાય છે. જો આ પોઈન્ટથી મારે એક બીજો પોઈન્ટ સ્ટ્રેસ કરવો છે, બહુ ઇમ્પોર્ટન્ટ, સમજો. જીવના પરિણામ અને આપણા બાહ્ય આચરણમાં એક એવો કોઇન્સિડેન્ટલ સંબંધ છે કે એકબીજા પર એનો આરોપ આપી શકાય. સમજો કે જેવી રીતના કોઈ બહુ ક્રૂર હોય, એક કશાય ભાવથી કલુષિત હોય, તો એના બાહ્ય આચરણમાં પણ તમને દેખાય આવે કે કોઈ આમ ભૂખ લેશે આમ ફેંકી દેશે. ખ્યાલ આવે? અથવા તો વાતો બી કરશે કોઈની સાથે તો અરે જાણે હમણાં હેરાન નહીં કરે. કેમ કે અંદરથી એના ભાવો એવા છે તો બાહ્ય ક્રિયામાં પણ એ રિફ્લેક્ટ થઈ જાય. સિમિલરલી જ્યારે જીવના ભાવો શાંત પડે છે અથવા વૈરાગી પરિણામ થાય છે તો બાહ્ય ક્રિયામાં પણ એ રિફ્લેક્ટ થાય છે. એને ઓટોમેટિકલી જીવને એવા ભાવ થાય છે, એવા વિકલ્પ આવે. ખ્યાલ આવે? તો જેમ જેમ જીવને વૈરાગ્ય વધે એમ એમ ઓટોમેટિકલી એને એવા ભાવ થાય છે કે હવે મારે આ બધી જંજાળમાં પડવું જ નહીં, આમાંથી મારે કટ ઓફ થવું છે. તો એને કાંઈ વસ્તુ છોડવી પડતી નથી, ઓટોમેટિકલી છૂટી જાય. ખ્યાલ આવે? એટલે આ જીવના ભાવ અને શરીરની ક્રિયા એકબીજામાં અત્યંત ભાવ છે, એકબીજાને કારણે એકબીજા થતા નથી. એવું હોવા છતાં એમાં એવો જ સુમેળ છે કે જેમ જેમ ભાવોમાં પરિણમન થાય છે એમ એમ ઓલા ક્રિયાઓમાં પણ પરિણમન જોવામાં આવે છે. આ ખ્યાલમાં આવે છે? દેવ સાથે સાથે ચાલે છે. જેમ કે સપોઝ કોઈ જીવ અત્યંત સંસારી જીવ છે, સાવ સંસારમાં રખડે છે, બરાબર, તો એને તો મંદિર આદિમાં આવવાનો ભાવ નહીં થાય, ચલો સમજાય છે. પણ હવે કોઈ જીવ એકદમ ધાર્મિક વૃત્તિ વાળો છે અને સમ્યક દર્શન આદિ એને એકદમ નિકટ છે અને એ એમ કે ભાઈ જીવ તો જુદો છે, શરીર આદિ ક્રિયા જુદી છે, તો મંદિર આદિ જવાની શું જરૂર, એ તો પૂતગલની પ્રતિમા છે, એમાં શું. ખ્યાલ આવે છે? આવું ક્યારે બની શકે નહીં કે જે જીવને અંદરથી એવા પરિણામ હોય અને સમ્યક દર્શન આદિ લેવાની તીવ્ર ભાવના હોય એને ઓટોમેટિકલી બહારમાં પણ એવી ક્રિયાઓ જોવામાં આવે છે કે મંદિર આદિમાં આવશે, દર્શન પૂજન કરશે, સ્વાધ્યાય આદિ કરશે. ભલે આ બધી કુદવેલની ક્રિયા છે, પણ એવો નિયમિત નૈમિતિક સંબંધ છે કે દેવ સાથે જ. આ ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ વધીએ. આપણે છેલ્લા બે ત્રણ ક્વેશ્ચન છે પૂરા કરીએ. 343. નિમિત્ત થી ખરેખર નૈમિત્તિક કાર્ય થાય છે એ માનનાર કયા અભાવને ભૂલે છે? નિમિત્ત નૈમિત્તિક, આ નિમિત્ત નૈમિત્તિક નો શું મતલબ છે? કોઈ પણ બે વસ્તુને એક બોલી એક રીતે વર્ણન કરીને કહેવું, એમાં એકબીજાનો આરોપ આપવો, આરોપ એટલે કહેવામાં આપવો, એકચ્યુઅલી વસ્તુમાં થતું નથી એકબીજામાં, પણ ખાલી એકબીજામાં બોલવાનો આરોપ આપવો કે જો આ વેટને મેં ઉપાડ્યું, એકચ્યુઅલી વસ્તુમાં હું એને ઉપાડી શકતો જ નથી. આ બધા પરમાણુઓનું પરિણમન, આ હાથના પરમાણુઓનું પરિણમન, એ બધું પોતપોતાની યોગ્યતાથી થાય, પણ તો પણ એકબીજા પર આરોપ આપવામાં આવે છે. હવે જ્યાં એ આરોપ બે પૂજ્યલની વચ્ચે આપવામાં આવે તો અત્યંત ભાવને નથી માનતા. જીવ અને પૂજ્યલની વચ્ચે માનવામાં આવે, સોરી સર, બે પૂજ્યલની વચ્ચે માનવામાં આવે તો અન્યન્ય ભાવને નથી માનતા. જીવ અને પૂજ્યલની વચમાં કે તો અત્યંત ભાવને નથી માનતા. બરાબર છે? જો અહીંયા એ જ લખ્યું છે, કોઈ પણ એક જીવના નિમિત્તથી ખરેખર બીજા જીવનું કાર્ય થવું માને, અથવા જીવના નિમિત્તથી પૂજ્ગલનું કાર્ય થવું માને, તો અત્યંત ભાવને ભૂલે છે. સેકન્ડ, એક પૂજ્ગલ અને એ અનેક પૂજ્ગલના પર્યાયના નિમિત્તથી ખરેખર બીજા પૂજ્ગલના કાર્ય થવાનું માને, તો અન્યના ભાવને ભૂલે છે. એ બે અભાવ ભૂલે છે. આગળ 344. આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા તે વ્યવહાર. બરાબર કે નહીં? આપણે તો બધે એવું જ ચાલે છે કે નહીં? નિશ્ચય પૂજા કોને કહેવાય અને વ્યવહાર પૂજા કોને કહેવાય? બોલો, નિશ્ચય પૂજા કોને કહેવાય? અર્યંતાદી દેવશાસ્ત્ર ગુરુના ગુણગાન, એના અંદરથી ગુણાનુવાદ થવા, એને નિશ્ચય પૂજા કહેવાય. અને વ્યવહાર પૂજા કોને કહેવાય? અષ્ટદ્રવ્ય આદિથી દેવશાસ્ત્ર ગુરુ આદિનું પૂજન કરવું, એને વ્યવહાર પૂજા કહેવાય. તો જીવના ભાવ એ નિશ્ચય, શરીરની ક્રિયા એ વ્યવહાર. બરાબર કે નહીં? જો અહીંયા શું કહે છે, આત્માનું જ્ઞાન એ નિશ્ચય અને શરીરની ક્રિયા તે વ્યવહાર, એમ માનનારે કયા અભાવને ભૂલ કરી? તો અત્યંત અભાવને ભૂલ કરે છે, કેમ કે આત્માના ભાવ અને શરીરની ક્રિયા એ બે જુદા જુદા છે. જો એક બોલવાની પદ્ધતિ જુદી છે, બોલવામાં એમ કહેવાય છે કે આત્માના ભાવ એ નિશ્ચય પૂજા, એટલે ગુણાનુવાદ એ નિશ્ચય પૂજા, અને શરીરની ક્રિયા એ વ્યવહાર પૂજા, એ બોલવાની પદ્ધતિ છે. બાકી શરીરની ક્રિયા એ પૂજા છે જ નહીં. ખરેખર તો આત્માના ભાવોથી ગુણાનુવાદ થવા એ જ પૂજા છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એનો મતલબ પછી હવે કોઈ ઘરે બેસીને આમ બેસી લે કે હું તો ગુણાનુવાદ કરું છું કે નહીં, તો સાથે સાથે સાતમી નરકના પરિણામે કરે છે. તો જાઓ તથાસ્તુ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એના માટે એ બહારના જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રૂપ ક્રિયાઓ જે થાય છે એ પણ જરૂરી છે. પણ જરૂરી હોવા છતાં માન્યતામાં જીવના ભાવ અને શરીરની ક્રિયા એમાં અત્યંત ભાવ છે એ માન્યતામાં હોવું જોઈએ. જો આ માન્યતાની વસ્તુ છે અને એની પૂજા કરવી કે નહીં, ઉપવાસ કરવા કે નહીં, તે બધું આચરણની વસ્તુ છે. દ્રવ્યાનિયોગને અને ચરણાનિયોગને સાથે મૂકીને ક્યારેય કમ્પેરિઝન કરવું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ. 345. જીવ પર ક્ષેત્ર કાળ ભાવને અનુકૂળ અને પ્રતિકૂળ માને તો કયા અભાવને ભૂલે છે? તો અત્યંત અભાવ. જ્યાં જીવ અને કોઈ પર પદાર્થનું કમ્પેરિઝન આવે તો તરત અત્યંત અભાવ આવી જાય છે. તો છેલ્લો ક્વેશ્ચન, આ ઉપરથી હવે આપણે સાચું શું સમજ્યું? આટલું બધું ગોળ ગોળ કર્યું આપણે, હવે સાચું શું સમજવું? જો બોટમ લાઈન, ખરેખર કોઈ પણ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ જીવ માટે અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં. આપણે બોટમ લાઈન આધ્યાત્મિક ઉપદેશ શું છે કે આ જીવ એનું ભલું કરવા માટે બીજું કોઈ પર પદાર્થ, એના દ્રવ્ય ગુણ કે પર્યાય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ પણ પર પદાર્થ આ જીવનું ભલું કે બુરું કરી શકતા નથી. જીવ પોતે જ માઠા પરિણામ કરીને પોતાનું બુરું કરે છે અને એમાંથી સારા પરિણામ કરીને પોતાનું ભલું કરી શકે. એ તો માત્ર જ્ઞેય છે. પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ખાલી જ્ઞેય એટલે કે જાણવાનું પદાર્થ છે. વાસ્તવમાં અજ્ઞાન રાગ દ્વેષ રૂપ મલિન ભાવ એ જીવ પોતાને માટે જીવને માટે જ પ્રતિકૂળ છે અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ વિતરાગ ભાવ પોતાને માટે અનુકૂળ છે. એટલે પહેલા જે હું કહેતો હતો કે જીવે પોતાના જ અંદરના દોષ દૂર કરીને સમ્યક દર્શન મોક્ષ આદિ અવસ્થા પ્રગટ કરવી એ અનાધિકારથી કર્યું નથી માટે અત્યંત દુર્લભ છે. હાઉ એવર એક બાર ભાવનામાં આવે છે ને કે અરે એ તો મારી પોતાની વસ્તુ છે ને, ભલે અનાધિકારથી મેં કર્યું નથી પણ જીવે પોતાની જ વસ્તુ પોતાના જ દોષ દૂર કરવાના છે ને, કોઈ પર વસ્તુ લાવવાની નથી. સમજો મારે હવે 50 કરોડ રૂપિયા લાવીને મારા દોષ દૂર કરવાનો તો બહુ અઘરું પડે, ક્યારે હું કમાવું ને ક્યારે આપી શકું. પણ મારી અંદરના જ દોષ દૂર કરવાના છે જે મને સહજ સુલભ છે. માટે જીવને પોતાનો દોષ દૂર કરવા અત્યંત સુલભ છે. ચાલો આ રીતે આપણું આ 4 અભાવની ચેપ્ટર અહીંયા 6-7 લેક્ચર પછી પૂરું થયું. આની એક એક્ઝામ આપણે લેવાની છે, એ એક્ઝામનું અનાઉન્સમેન્ટ આપણે પછી કરશું. हे दिनवाणी पार्वती तो निज को दिन रहे, जो तेरी शरणाग्रहे तो पावे सुख छे. दिनवाणी के ज्ञान से तुझे लोकालो, तो वाणी मस्तक नमो सदा के सुनियो. बोलो दिनवाणी मात. Thank you.